ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೀತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕಂ. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರವಿವಾರ ತಾರೀಖ 23 ಮೇ 2006 ವಚನಾಮೃತ್ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 447 ಮುಂಬೈ ವೈಸಾಖವದ ಆಠಂ ಭೋಮ್ 1949 ಜ್ಯಾ ಉಪಾಯ ನಹಿ ತ್ಯಾ ಖೇದ ಕರ್ವೋ ಯೋಗ್ಯ ನತಿ. ઈશ્વરિચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગયોગ છે એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા અનુકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો હોય, થઈ પછી વૈરાગ્ય આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂજ પડે છે અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. રેવાશંકરભાઈ ઉપરનો આ પત્ર છે પરમ કૃપાળુ દેવના, કે ધંધાના ભાગીદાર છે, વ્યવહારિક રીતે એમના કાકાજી સસરા છે, બીજો સંબંધ એવો કે એ રેવાશંકરભાઈ મોરબીમાં વકીલાત કરતા હતા અને પરમ કૃપાળુ દેવ કે એમને પ્રેરણા આપી કે તમારા ભાગ્યનો ઉદય સ્વતંત્ર વ્યવસાયની અંદર છે, એટલે વકીલાત બંધ કરીને એ મુંબઈ ખાતે સ્થિર થયા અને એ ધંધામાં કૃપાળુ દેવ પણ જોડાયા. એટલે એટલો એનો ઘનિષ્ઠ સંબંધ છે, ત્યારથી શરૂ થયો છે. તો એ છેલ્લે પણ પરમ કૃપાળુ દેવના દેહાવસાન સમયે પણ રેવાશંકરભાઈની ઉપસ્થિતિ અહીંયા હતી. વાત કરે છે કૃપાળુ દેવના દરેક પત્રોમાં કંઈ ને કંઈ પ્રકારના સૂત્ર સિદ્ધાંતથી વાત આવે, પરંતુ એ સિદ્ધાંતો સર્વસામાન્ય મુમુક્ષુ જીવ એની સાદી ભાષામાં સમજી શકે, પણ જીવને બહુ ક્લિષ્ટ ભાષાનો આગ્રહ હોય તો જુદી વાત છે, તો એને વાત પકડાય નહીં. પણ જો સરળતાથી સાદી ભાષામાં સિદ્ધાંતો સમજાય તો જીવનું શ્રદ્ધાન બદલાતું જાય, માન્યતા બદલાતી જાય. રોંગ બિલીફના કારણે અત્યારે જે કંઈ કરી રહ્યો છે એને રાઈટ બિલીફ મળે. જૈન દર્શનમાં એને કહ્યું છે સમ્યક દર્શન, રાઈટ બિલીફ. વસ્તુનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ તે જ પ્રમાણે સમજાય અને જેવું સમજાય એવી જ એનું શ્રદ્ધાન થાય અને શ્રદ્ધાન થતાં એવું જ એનું વર્તન થશે. તો આ રાઈટ બિલીફ છે, ઇટ્સ કોઝ ફોર રાઈટ કન્ડક્ટ. ચારિત્ર ત્યાં સુધી સમ્યક ન થાય જ્યાં સુધી જીવનું શ્રદ્ધાન સમ્યક ન હોય. એ માનતો હોય કે હું માનું છું બધું સાચું જ છે ત્યાં સુધી એનું વર્તન ખોટું જ હોય. અને મુશ્કેલી એ છે કે પોતાના વર્તનને સાચું ઠેરાવવા માટે જ પ્રયત્ન કરતો હોય. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ફરીથી જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. હવે ઉપાય ક્યાં છે અને ઉપાય ક્યાં નથી, મુશ્કેલી ક્યાં આવે છે, પેલા પગલામાં એક જે પ્રાર્થના બહુ સરસ મજાની કીધી છે કે હે પ્રભુ, તું મને એવું સામર્થ્ય આપ કે જેથી જે બદલી શકાય એને હું બદલાવું, અને એવી સહનશીલતા આપ કે જે ન બદલી શકાય એને હું સહન કરી લઉં. પણ હે પ્રભુ, મને એવું ડાપણ આપ, એવી વિવેક શક્તિ આપ કે કયું બદલી શકાય અને કયું ન બદલી શકાય એની મને સમજ આવે. ધ થિંગ વિચ આઈ કેન ચેન્જ અને થિંગ વિચ કેન નોટ બી ચેન્જ, ગોડ ગીવ મી ધ વિસડમ. વિચ ઇઝ ચેન્જીએબલ હું બદલીશ, સામર્થ્ય આપ મને, એકે પાસે પાની નહીં કરું. પણ ઉપાય નથી, જ્યાં ઉપાય નથી. તો જગતની અંદર આ સ્યાદવાદથી ચાલતું જગત, આ કર્મના સિદ્ધાંત ઉપર ચાલતું જગત, આ પદાર્થના સ્વભાવ ઉપર ચાલતું જગત, એમાં કેટલીક સ્થિતિ એવી છે કે આવો ચૈતન્ય પણ ત્યાં લાચાર છે, વિવશ છે. સ્થિતિની ક્યારેક નિરૂપાયતા હોય છે. આ નિરૂપાયતા સમજવી જોઈએ. જૈન દર્શનની અંદર આ કર્મ સિદ્ધાંત આપ્યો છે જબરજસ્ત. એ આખા વિશ્વના છ છ દ્રવ્ય, એ દ્રવ્યનો તાત્વિક દ્રષ્ટિથી અભ્યાસ કર્યા પછી, એનો ખૂબ ખૂબ પુરુષાર્થ કર્યા પછી જ્ઞાનીઓએ જે તાત્વિક તારણ કાઢ્યું છે, જેને દર્શન કહેવાય છે, ફિલોસોફી. એવરી રિલિજન હેઝ ઇટ્સ ઓન ફિલોસોફી. એ જે તત્વદર્શન છે, દાર્શનિક જે એની સત્ય છે, એ દાર્શનિક સત્યની ઉપલબ્ધિ જેને થઈ છે યથાર્થપણે, એનો ધર્મ જ સાચો હોઈ છે. તો અહીંયા કહ્યું છે કે કેટલીક સ્થિતિ એવી છે જીવનમાં કે જ્યાં ઉપાય નથી. ઉદાહરણ તરીકે મૃત્યુ. ગમે તેટલી કોઈ બુદ્ધિવાદના આધાર ઉપર વાત કરે, ઉપાય શું હોય, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, ને બફમમાં ચડી જાય. જ્ઞાની કે જરાક વિચાર કર, જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય. કોઈ ઉપાય નથી. જે એના સેના આધાર ઉપરથી આવ્યું મૃત્યુ, તો કે દેહ સેનો બનેલો છે, પુદ્ગલ પરમાણુઓનો. પુદ્ગલ પરમાણુનું તાત્વિક સ્વરૂપ શું છે, તો કે ભેળા મળવું અને વિખરાવું. તો પદાર્થની રચના, શરીરની રચના એ પરમાણુઓના આધાર ઉપર થાય છે. એના એક એક પાર્ટ્સ, અંગ અવયવ પ્રત્યેક એ પરમાણુઓના બનેલા છે. સ્નાયુઓ, કોશિકાઓ આ બધી શેની બનેલી છે, પરમાણુઓનો. એ પરમાણુઓનું ભેળા થવું અને એ પરમાણુઓનું વિખરાવું આ પુદ્ગલનો સ્વભાવ છે, આ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો ધર્મ કોઈથી બદલાવી શકાય નહીં, જાણી શકાય. વસ્તુનો ધર્મ કોઈથી બદલાવી શકાય નહીં, પણ જાણી શકાય, પરફેક્ટ જાણી શકાય કે આ શું થશે અને આ કેવી રીતે થશે. તો એ મૃત્યુની સ્થિતિ છે. એવી જગતની અંદર અનેક પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ઉપાય નથી, જ્યાં ઉપાય નથી. જ્ઞાનીઓ નાની શબ્દોની, ભજનની ભાષાની અંદર સંતો સમજાવવા પ્રયત્ન કરે કે ખીલ્યું તે કર્માય, ઉગ્યું તે આત્મે, એમ જન્મ્યું તે મરે. જો વાત પકડાય તો ભલે, અને ન પકડાય તો માથાફોડ કરવી, કોણ રોકે છે. પણ જેને સહજ રીતે સ્વીકારી લીધું છે આ સત્ય, એના જીવનમાં કેટલી શાંતિ આવી જાય, એને જીવનનો સહજ ક્રમ પકડાઈ જાય કે આ વસ્તુ આમ જ છે, વાત પૂરી થાય. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે, સંયોગની સાથે સંયોગ વિયોગ સ્વભાવી છે, સંયોગ વિયોગ સ્વભાવી છે આ સત્ય. સંયોગ એટલે કોઈ પણ વસ્તુ ભેગી કરવી અને એનાથી કોઈ નવી વસ્તુની ઉત્પત્તિ થવી. આ મકાન છે એ શું છે? સંયોગ છે. આ પુસ્તક છે, આ આપણા વસ્ત્રો છે, એ બધું શું છે? સંયોગ છે. તો સંયોગ છે એની અંદરનું સત્ય શું? તો કે વિયોગ સ્વભાવી છે. આ મકાન 100 વર્ષે 200 વર્ષે પણ ખંડિયર થશે. એની રચના થઈ કે તરત જ બીજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ? જ્યાં સુધી રચના કરવી હતી ત્યાં સુધી પૂરણની પ્રક્રિયા હતી, પણ રચના પૂરી થઈ ગઈ અને રંગના હાથ મારી દીધા, બે હાથમાં ઓલોકેશનના ત્રીજો મારી દે, એટલે આપણે પછી 25 વર્ષ સુધી જોવું ન, ત્રીજો હાથ મારી દીધો કલરનો, અને જેવો ઓલો વયો ગયો રંગારો એટલે અહીંયા પ્રક્રિયા શરૂ થઈ ગઈ. શેની પ્રક્રિયા શરૂ થઈ? વિસર્જનની. બસ હવે જોયા કર, ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. જો આ ન હોત તો દુનિયામાં કેટલા બધા મકાનો હોત, દુનિયામાં કેટલા બધા શહેરો હોત? પણ આ જગતનો નિયમ છે, આટલી ધરતી છે અને કરોડો મકાન બંધાઈ ગયા, કરોડો ગયા, ખંડિયર થયા, ઉડી ગયા, અને એના એ પૂતગલ પરમાણુ વિખરાઈ ગયા, રેતી રૂપે વિખરાઈ ગયા, બધા કણ કણની અંદર વેરાઈ ગયા, ગયા. જબરજસ્ત દોસ્તાન હિમાલય જેવા મકાનો બાંધ્યા હતા, પથ્થર, કાળા પથ્થરના, બધું ગયું. અલ્ટ્રાટ્રેક સિમેન્ટ હતો એ પણ. વાત પકડાવી જોઈએ, વસ્તુનો સ્વભાવ છે પૂતગલનો, કે પૂતગલનું પરમાણુની જ્યાં જ્યાં રચના થાય ત્યાં ત્યાં તે રચનાનું વિસર્જન પણ થાય, થાયને થાય જ. સંયોગનો વિયોગ છે, ખીલે છે તે કરમાય છે, જન્મે છે તે મૃત્યુને પામે છે. એમ જગતની અંદર આપણને જે સંયોગ પ્રાપ્ત થયા છે, જગતમાં આપણને શરૂઆતમાં તો આપણને શરીર પ્રાપ્ત થયું, વિયોગ ખરો કે નહીં? એ શરીર પછી સગાવાલા પ્રાપ્ત થયા, સંબંધીઓ પ્રાપ્ત થયા, આપ્તજન પરિજન પ્રાપ્ત થયા, એ સંયોગનું સ્વરૂપ છે. કઈ બધા આપણા મામા હોતા નથી કે બધા કાકા હોતા નથી, કોઈ આપણને મામો બનાવી જાય વાત જુદી છે, પણ સંયોગ છે. અને જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. એમ જેમ સજીવ પદાર્થોનો સંયોગ છે એમ નિર્જીવ પદાર્થોનો સંયોગ ખરો કે નહીં? જન્મ્યો ત્યારે આપણે મકાન માલિક હતા, પછી મકાન માલિક થયા, સંગ્રહ થયો, પરિગ્રહ થયો, આભૂષણો આવ્યા, ઝવેરાત આવ્યું, પૈસો આવ્યો, આ બધી જ વસ્તુ આવી. આ સંયોગ છે કે આપણી પોતાની વસ્તુ છે કે જેનો કદી વિયોગ ન થાય, આ સ્વભાવ છે જીવનો કે સંયોગ છે? સંયોગ છે માટે કાયમી રહી શકે નહીં. અને આવી સ્થિતિ જ્યાં હોય ત્યાં જ્ઞાની કહે છે કે વસ્તુને સમજી લે ત્યારે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ થાય, થાયને થાય, અને ગમે ત્યારે થાય, ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. કેટલીક સ્થિતિ, સમ સિચ્યુએશન ઇન ધ લાઈફ એવી છે કે જ્યાં ઉપાય નથી, ઉપાય નથી. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. જ્ઞાનીએ શબ્દ પ્રયોગ મૂક્યો, ખેદ કરવો યોગ્ય નથી. ખેદ કરીશ તો શું થશે? એ વસ્તુ તો ફરી પ્રાપ્ત થવાની નથી, પરંતુ જીવના પરિણામ જે પોતે સંભાવમાં હતો, ખેદ કરશે એટલે આર્ત ધ્યાન થશે, કોઈના ઉપર દોષ આપશે, આ હરામી છે, આ નાલાયક છે, આણે મારું અહિત કર્યું, આ જ મારા પ્રગતિમાં બાધાકારક છે, આણે જ બધું આમ કર્યું, ને તો હું ઘણું પહોંચી વળત, આવું ડાપણ એને સુજા કરે, ઊંધું ડાપણ. એ આર્ત ધ્યાનમાં જાય, અને વધારે શક્તિવાળો હોય તો રૌદ્ર ધ્યાનમાં જાય, એને દેખાડી દઈશ, લાગાવે ત્યારે એને ઊંધે કાન નાખી દઈશ, એની છઠ્ઠી યાદ કરાવી દઈશ, આ રૌદ્ર ધ્યાન છે. એટલા માઠા પરિણામ, એટલા માઠા પરિણામ. અને તે સમયે જીવ કર્મ બાંધે છે કે નહીં? જીવનો આ આર્ત ધ્યાન, આ રૌદ્ર ધ્યાન, આ વિભાવિક ધ્યાન એ કર્મબંધનું મુખ્ય કારણ છે. કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી નહીં, શરીરની ચેષ્ટાથી નહીં, પણ અંદર આત્માના અધ્યવસાયથી. એનું પરિણામ કેટલું વિકટ છે, કેવું દુર્ભાવ છે એનો, એના આધાર ઉપર જીવ નિકૃષ્ટમાં નિકૃષ્ટ કર્મ બાંધે છે. જ્ઞાની કહે છે, શું કામ બાંધ્યા? તો કે જેનો ઉપાય નહોતો એમાં એણે ખેદ કર્યો, સ્વીકારી ન લીધું. શું કરવું જોઈએ સાહેબ? શાંત સ્વીકાર. કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેને યુ હેવ ટુ એક્સેપ્ટ ડિસ્પેશનેટલી. શાંત સ્વીકાર. શરીરની અંદર વ્યાધિ આવી, શાંત સ્વીકાર. જીવનમાં ચડ ઉતર આવી, પ્રારબ્ધના ખેલ છે, પુણ્ય પાપના ખ્યાલ છે, ખેલ છે, શુભ અશુભ પ્રવૃત્તિઓના ઉદયના ખેલ છે, તારા હાથની વાત નથી. તો આ સિચ્યુએશન એવી છે જીવનમાં આવતી કે એને સ્વીકારી લેવી. હું મોટો થાવ અને આંખે ચશ્મા આવ્યા, હવે રોવા બેસું તો શું થાય? હવે ચશ્મા લઈ આવને, ચાનવાનો દ્રષ્ટિનું તેજ ઘટી ગયું, કેમકે હવે જે આ આંખનું જે કીકી જેનાથી બની છે એના પૂતગલ પરમાણુની તાકાત નબળી પડી ગઈ. મારા દાંતે કંઈ ખવાતું નહીં, ખવાય, લે ચોખ્ઠું, થાય તો ઠીક છે, ન થાય તો વાત પૂરી કર. કાને ઓછું સમય, માથાના વાળની અંદર કાળાશ વહી ગઈ, કાળાશ રાખે, કેટલું બધું ધ્યાન રાખું છું. તું ગમે તેટલું ધ્યાન રાખ, વાળની કાળાશ વહી જ જાય, ગમે તેટલું ધ્યાન રાખ, દાંત દાઢનો સંયોગ છોડી જ દે, ગમે તેટલું ધ્યાન રાખ, આંખના તેજ વિલાય, ગમે તેટલું ધ્યાન રાખ, કાનની શક્તિ ક્ષીણ થાય, શું કરીશ તું? પગમાં કડકલીઓ હાથ પગ ઉપર પડે, એ જ પગ છે, એનું માપ સાઈઝમાં કાંઈ ફેર નથી, કદાચ વૈધા હશે, પણ જે 10 કિલોમીટર ચાલ્યો જતો હતો ને જોગિંગ કરતો હતો, આજે નીચે ઉતરી ન હશે, 2 વાર ખાઈ છે તોય. પરમાણુ અંદર છે, એ ટિશ્યુઝ બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફેરફાર થયા કરે છે. તને શાંત સ્વીકાર નથી. જન્મે છે એને જરા અવસ્થા હોય છે, જેમ મૃત્યુ અનિવાર્ય છે એમ જરા અવસ્થા પણ અનિવાર્ય. આયુષ્ય લંબાવી દીધું, 60, 70, 80, 90 બધું બરોબર, આયુષ્ય વધે, જરાને રોકી શકાય? તો જરાના જે પરિણામ છે એને સમજવું પડે કે આયુષ્ય લંબાશે, પૂર્વનું જે હશે તે કર્મ પ્રમાણે, પણ આ શરીર છે ને, એ શરીરના સ્નાયુઓ, એના ટિશ્યુઝ, એની વેન્સ, એની આર્ટરીઝ, એની નર્વ્સ, આ બધાની અંદરના માળખા ઢીલા પડે, હચમચી જાય, ખડબડી જાય. શાંત સ્વીકાર. જીવનમાં ઉંમર વધે, વય વધે એમ શરીરની શક્તિ ક્ષીણપણાને ભજે, શરીરની શક્તિ ક્ષીણપણાને ભજે, આ શાંત સ્વીકાર. અને જો આ સ્વીકાર કરે તો એને ખેદ થાય નહીં, અને ન સ્વીકાર કરે તો ડોક્ટર કમાતો જાય અને આ રોતો જાય, ડોક્ટર કમાતો જાય ને આ રોતો જાય, રોજ રોજ મને આ થયું છે, મને તે થયું છે, મને આમ થાય છે, મને આમ થાય, થાય થયા કરશે. ઉપાય જેટલો થાય એટલો કરવો, અને ઉપાય નથી તો ખેદ ન કર, સમતા ભાવ રાખો. એક નાનું સૂત્ર જીવનની અંદર આપણી બિલીફને બદલાવી દઈએ, જો રોંગ બિલીફમાંથી રાઈટ બિલીફ કરી દઈએ તો કેટલી સમસ્યા હલ થાય, કેટલું સમાધાન જીવનની અંદર ઉત્પન્ન થાય, અને એ જીવનને આ સમાધાન શાંતિ આપે કે અશાંતિ આપે, શાતા આપે કે અશાતા આપે, સમાધિ આપે કે અસમાધિ આપે, મનની સ્થિરતા આપે કે ચંચળતા આપે. હવે જોઈએ છે તો આજ શું ભાઈ તારે જોઈએ, આઈ વોન્ટ પીસ એમ બોલે, આઈ વોન્ટ પીસ ઓફ માઇન્ડ. પીસ ઓફ માઇન્ડ શેનાથી આવે, કે મનના તોફાન બધા બંધ થયા છે, એ બંધ થયા નથી, અને યુ વોન્ટ પીસ. તોફાન શેમાંથી છે, રોંગ બિલીફમાંથી. આ મનના તોફાન ત્યાં સુધી શાંત થતા નથી જ્યાં સુધી એમ થાય છે કે હું બધું બદલી નાખું. એ એકેય વસ્તુનો સ્વીકાર કરવા એની મનોભૂમિકા, એની માનસિકતા તૈયાર નથી. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. અને કેટલાક પ્રકૃતિના નિયમો, આપણે ત્યાં શબ્દ પ્રયોગ છે સત અને ઋત, સત અને ઋત. સત એટલે જે સનાતન પદાર્થ છે, તત્વ છે, જે ત્રિકાળ છે એને સત કહેવાય. આત્મા સત છે, જીવ સત છે, શરીર સત નથી. અપેક્ષા એ સત, 5-25 વર્ષ એનું આયુષ્ય છે ત્યાં સુધી, પણ એ ત્રિકાળ નથી. ત્રણેય કાળ જેનું હોવાપણું છે અને જેના હોવાપણા માટે કોઈ કારણ વિદ્યમાન નથી, જે કોઈ સંયોગોથી ઉત્પન્ન થયું નથી અને જે કોઈ સંયોગોથી નાશ પણ થઈ શકશે નહીં એવું અવિનાશી, એવો જે પદાર્થ છે, જે શાશ્વત છે, જે સનાતન છે, જે ચિર પુરાતન છે, છતાં નિત્ય નૂતન છે, અસત. અને ઋત, આ ઋત એટલે વિશ્વના, કુદરતના, આ સૃષ્ટિના કાયદાઓ, વસુંધરાનો ન્યાય, કર્મનો કાયદો, કુદરતનો કાનૂન, પ્રકૃતિના પરિબળોનો કાનૂન, એના નિયમો, જે શાશ્વત છે, જે બદલી ન શકાય અને જે સ્વાભાવિક છે, જે કોઈએ ઘડ્યા નથી પણ વસ્તુના સ્વભાવ ઉપર જ જે આધારિત છે, આવા જે અપરિવર્તનીય નિયમો જેને કહીએ, પ્રકૃતિના નિયમો, સૃષ્ટિ સંચાલનના નિયમો, એને ઋત શબ્દ કહેવાય. ઋત મનુષ્યકૃત કાયદાઓ છે, મનુષ્યકૃત કાયદાઓ છે. સમાજ માનવકૃત કાયદાઓથી ચાલે છે, પણ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ઋતથી ચાલે છે. જો આપણા કાયદાથી ચાલતો હોય તો આપણે એકે જીવ સૃષ્ટિને જીવવા દઈએ નહીં, પણ જગતનો તમામ નાનામાં નાનો જીવ પણ જીવે છે, એને પણ એનું પોષણ મળી રહે છે, એ પણ પોતાનું જીવન જેટલું આયુષ્ય એટલું પૂરું કરી શકે છે, એ પણ પોતાના શુભાશુભ અનુસાર પ્રગતિ કરીને ગતિ આ ગતિ ગતિ ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર બધું મેળવે છે. આ બધું ઋતના આધારે છે, આપણા કાયદાના આધારે મેન મેડ લોઝ નહીં, નેચર મેડ લોઝ. કુદરતના પણ કાયદા છે, ભાઈ તું ગમે એટલા નિયમ કર કે આ ગામની અંદર મચ્છરે આવવું નહીં, આ તારો કાયદો ચાલી શકે. વરસાદ આ સમયે પડવો જોઈએ નહીં, ગરમી આટલાથી વધવી જોઈએ નહીં. પેલો એક વાર્તા કહેતા, ખુશામત ત્યાં દરબારી હોય ને, એ બધા દરબારની ખુશામત કર્યા જ કરે કે બાપુ આપ કયું એમ થાય, તો નદી સમુદ્રના કિનારે ઓલો રાજા કેન્ટન ખુરશી નાખીને બેઠો છે અને દરિયાના મોજા આવતા જાય છે. ઓલો કે બાપુ ભરતી ચડી છે, એક ડાયો હતો દીવાન કે ખુરશી પાછી લ્યો ને તો ક્યાંક ઉકલી જાશો, પણ બીજો દરબારી હતો હોય કેન્ટનીઝ એ મોનાર્ક, આ તો સમ્રાટ છે, એ તો કહી શકે છે દરિયાના મોજાને પણ કે તું રોકાઈ જા, સમ્રાટ બેઠા છે હવા ખાવા દરિયાના કિનારે, માટે હે દરિયાના મોજાઓ તમારે આગળ વધવું નહીં. આવા ગાંડા ભેગા થયા હોય અને દરેકની પાસે આવા ખુશામતિયા હોય, જો એવી ચાવી ચડાવે, એવી ચાવી ચડાવે કે આપ એટલે તો શું અને આપની તાકાત એટલે શું, આપનું નામ એટલે શું, આપનો પ્રભાવ એટલે શું. આ જીવ હેઠો ન ઉતરે, ઉતરવા ન દે ભેગા થઈને બધા. એ છે કેમ તમે હુકમ કર્યો? ઓલાએ કીધું ખુરશી પાછી લ્યો, તો ઓલો કે ના બાપુ આપ હુકમ કરો સમ્રાટ, અને હુકમ કર્યો હે સમુદ્રના મોજાઓ, હું અહીંયા તમારા કિનારે વિરામ કરવા આવ્યો છું, માટે તમે થંભી જાઓ. એમ થંભે, એવું 30 ફૂટનું મોજું આવ્યું, સમ્રાટને ખેંચી ગયું દરિયામાં. આવી સ્થિતિ સંસારના જીવોની છે. કુદરતનો કાનૂન છે, આખી સૃષ્ટિ ઋત પ્રમાણે ચાલે છે. આપણે ઘણા કાયદા કર્યા છે, રોજ કાયદા બદલીએ છીએ, રોજ બંધારણ બદલીએ છીએ, રોજ નવા ધારા લાવીએ, રોજ એમાં સુધારા લાવીએ. એનાથી આ જગતનું નિયંત્રણ ચાલતું નથી. તો આપણે કોઈ મરે નહીં એવો કાયદો કરીએ, કોઈ મરે નહીં, પણ અમરતાનો કાનૂન આપણે કરી શકતા નથી. ઋતને સમજવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ દર્શન એને કહેવાય છે કે જેણે સમગ્ર સૃષ્ટિના બધા તત્વો અને પરસ્પર સમન્વય શું છે, સામંજસ્ય શું છે, અરસપરસનો સંબંધ શું છે, પરસ્પરોપગ્રહો જીવાનમ, એકબીજા જીવો સાથેનો ઉપકાર અને આભાર શું છે એ જાણે છે. આવું જેને દર્શન ઉપલબ્ધ થયું છે, એવા ઋષિ મુનિઓએ, એવા મનીષીઓએ, એવા દાર્શનિકોએ એવું તત્વજ્ઞાન દર્શન શાસ્ત્ર મૂકી અને ધર્મની રચના કરી છે કે ધર્મની અંદર ભાઈ આવી રીતે રહેવાય, તો તમે સૃષ્ટિની વિરોધમાં ન આવો, કુદરતના કાયદાની વિરુદ્ધમાં ન આવો, એવું જીવન ચાલી ન શકે. અને બીજું, સૃષ્ટિનો જે ક્રમ છે એનો સ્વીકાર કરો, સૃષ્ટિના ક્રમનો સ્વીકાર કરો. આપણને એમ લાગે એકે જીવ સૃષ્ટિ હોવી જોઈએ, નહીં, ઘણું ગાંડ પણ ચાલે છે, પરંતુ એ કંઈ ચાલી શકતું નથી, એથી વિપરીત જ બધી અસર થાય છે. અને પછી કોઈ આવીને કહે કે પર્યાવરણનો ભંગ થાય એ સમાજ કોઈ દી સુખી ન થાય. આ પર્યાવરણ ક્યાંથી આવ્યું? આ પર્યાવરણ એટલે આપણી સાથે સંયોગોમાં અને સંબંધમાં જીવતા અન્ય પરિબળો, એની સુરક્ષા કરવી પડે. મનુષ્યના કાયદાથી આ સંસાર નહીં ચાલે, પણ વિધાતાના કાયદાથી ચાલશે. તો સત અને ઋતનું યથાર્થપૂર્વકની સમજણ, અને જ્યાં એવી સમજણ આપણને ન હોય, આપણી બુદ્ધિ અલ્પ હોય, તો તે સમયે જ્ઞાની પુરુષોએ જે વિચાર્યું છે, જેણે આ લૌકિક જ્ઞાન જેનામાં નથી પણ જેનામાં અલૌકિક જ્ઞાન છે. આપણી પાસે કયું જ્ઞાન છે? સુપ્રીમ કોર્ટના એડવોકેટ સુધીના ને કે ન્યાયાધીશને લૌકિક જ્ઞાન, ઇટ્સ અ ટેક્સ્ટ્યુઅલ નોલેજ કન્ફાઇન્ડ ટુ ઓનલી બુક્સ એન્ડ યુનિવર્સિટી સિલેબસ, નથિંગ બિયોન્ડ ઇટ. એનાથી આગળ કંઈ એનું ચાલતું નથી. પણ જે ઋષિ છે, દ્રષ્ટા છે, સિયર છે, જે પ્રકૃતિના પરિબળોને જોઈને જે એની અંદર એના નિયમોને જોઈ શકે છે, એના સિદ્ધાંતોને જોઈ શકે છે, આવા લોકોએ જે આપણને ધર્મ આપ્યો છે એમાં શ્રદ્ધા રાખવી. કાં આપણે પાવરધા થવું? જો આપણે ન થઈ શકે તો એનો સ્વીકાર કરવો, ખેદ ન કરવો. ખેદની અંદર પ્રતિભાવ આવશે, આર્ત ધ્યાન આવશે, રૌદ્ર ધ્યાન આવશે, બંધના પરિણામ થશે, બંધભાવ મજબૂત થશે, સ્વીકારમાં સમભાવ મજબૂત થશે. સમભાવ જીવને શાંતિનું કારણ છે, મુક્તિનું કારણ છે, બંધનું કારણ નથી. બહુ સાદુ સાદુ વિજ્ઞાન છે અધ્યાત્મનો. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે, અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું, એટલો માત્ર આપણો ઉપાય છે. સિદ્ધાંત આપ્યો કે જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કર્તવ્ય નથી. સાહેબ, ઉપાય કેમ ન હોય? શું કામ ન હોય? આમાં નેપોલિયન ન હાલે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી, પણ તારી ડિક્શનરી એ દુનિયા નથી. સર્વજ્ઞ નું જ્ઞાન છે હજી, તારી ડિક્શનરી થી પાસે કઈ ડિક્શનરી વહી ગઈ તારી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય, અહીંયા જૈન દર્શનમાં ઈશ્વર ઈચ્છા શબ્દ મૂક્યો છે, એ આવું શુદ્ધ પ્રકૃતિનું પરિબળ, શુદ્ધ તત્વ, શુદ્ધાત્મા છે, શુદ્ધ તત્વ, એને કહેવાય છે ઈશ્વર. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. વસ્તુનો જે શુદ્ધ સ્વભાવ છે કે જે સર્વશક્તિમાન છે, કારણ કે એના પરિણમનને કોઈ રોકી શકે નહીં, એવી એનામાં સ્વયં ક્ષમતા છે, સેલ્ફ પોટેન્શિયાલિટી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે. તો ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય એમાં શું કરવું? સમતા ઘટે, સમતા રાખવી. સમતા એ મુક્ત ભાવ છે, સમતા એ શાંતિનો ભાવ છે, સમતા એ સમાધિનો ભાવ છે, સમતા એ રાગ દ્વેષ વિહીન અવસ્થા છે, સમતા એ ઉદાસીનતાનો ભાવ છે, સમતા એ અહંકાર રહિતપણું છે. અહંકાર વિલય ન થાય તો સમતા ન આવે. પ્રતિભાવ અને પ્રતિશોધની લાગણી એની અગ્નિ ક્રોધાગ્નિ કસાયને જન્માવી દે તો એ ક્રોધ પણ કરે, માયા પણ કરે, પ્રપંચ પણ કરે, કપટ પણ કરે, અનીતિ પણ આચરે, અધર્મ પણ આચરે, અને દુરાચારી બનવામાં પણ પછી પાછો પડે નહીં. કેમ કે પતન જ્યારે થાય ત્યારે સતમુખી વિનિપાત હો. એકવાર જીવ પતનના માર્ગે ચાલ્યો, રોંગ લોજિક, રોંગ બિલીફ, તો એનું પતન ક્યાં જઈને અટકશે એ કહેવાય નહીં. કારણ કે માત્ર પૈસામાં રસ, માત્ર પદમાં રસ, માત્ર અહંકારની પુષ્ટિમાં રસ, એનું પતન ક્યાં જશે એ કોઈને જગતની અંદર ન્યાય નહીં માને, કોઈને જીવવાનો અધિકાર નહીં માને, કોઈને રહેવાનો અધિકાર નહીં માને. માને કે મારા માટે જાણીને દુનિયાનું સર્જન થયું હોય, આવી રોંગ બિલીફ એની પાસે છે. એટલે એને મની પાવર્સ ને મસલ્સ પાવર ને આવું બધું સૂજે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે. જ્યાં તું નિરૂપાય છો ત્યાં સમજી લે કે ઈશ્વર ઈચ્છા એટલે વસ્તુના સ્વભાવ પ્રમાણે આ બધું ચાલે છે. ભાઈ, તૂટીની કોઈ બૂટી નથી. તો આ ઈશ્વર ઈચ્છા પ્રમાણે ચાલે છે, આ વસ્તુના સ્વભાવ પ્રમાણે જન્મ ને મૃત્યુ ચાલે છે. ભાઈ, આની અંદર કોઈ આપણો ઉપાય નથી. તો ત્યાં સમતા ઘટે છે, અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂજે તે કર્યા રહેવું, એટલો માત્ર આપણો ઉપાય છે. અને જ્યાં ઉપાય આવશ્યક છે, જ્યાં ઉપાય થઈ શકે એમ છે, સંભવિત છે, તો ત્યાં ઉપાય કર્યા કરવો. બીજું સૂત્ર, જ્યાં કંઈક ઉપાય દેખાય છે, સૂજે છે આપણને, પણ આ જીવ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી જીવને એમ થાય કે આની અંદર આ થઈ શકે, તો કરવું શું કરવું? ત્યાં ઉપાયનો વિચાર સૂજે તે કર્યા રહેવું, એટલો માત્ર આપણો ઉપાય છે. એ પરિણામ આવે કે ન આવે, ગીતાનો અહીંયા મંત્ર આવીને ઉભો રહીએ, કર્મણીએ વાધિકારસ્તે માં ફલેશુ કદાચ ન. તને કદાચ ઉપાય સૂજે, ભાઈ તમને નથી સૂઝતો, પણ મને સૂઝે છે કે જો આ કંઈક થાય તો આપણે આ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ. કરવો કરવો, કયા ભાવથી કરવો? સ્વીકાર ભાવથી કરવો, કે જેથી કરીને પરિણામ ગમે તે આવે તો પણ પોતે વિચલિત થાય નહીં, પોતાની સમતા તૂટે નહીં. લક્ષ્ય સમતા ઉપર છે. સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગ જોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. જ્ઞાનીઓએ તો સંસારને એકાંતે અશાતામય કીધો છે કે સંસાર સુખકારી છે જ નહીં. પણ હવે આપણને ક્યારે લક્ષ્ય એવો આવે કે સંસાર ત્યાગ જોગ છે? તો કે નહીં આવે. શું કામ નહીં આવે? તો કે સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારીને ત્યાગયોગ છે એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. શું મુશ્કેલી છે? અનુકૂળ એવું થયા કરે છે સંસારમાં, આપણને જરા અનુકૂળ એવું થયા કરે છે. હવે આ ત્યાગયોગ છે એ વાત ત્યાં સુધી બેસતી એ ગમે તેટલી તર્કસિદ્ધ હોય તો પણ એનો અનુભવ ના પાડે છે. અનુભવ શું કહે છે? કે મજા આવે છે સંસારમાં, મજા આવે છે. શાસ્ત્રકારોએ બહુ સરસ મજાનો આ જીવની જે લોલુપ્તતા છે સંસારની અંદરના બાહ્ય સુખની એનું વર્ણન કર્યું. ક્યાં સુધી હોય? ઘોડેસવાર થઈને ભાગે છે અને કૂવામાં ખાબકે છે, કૂવામાં નીચે અજગર મોં ફાડીને બેઠો છે અને ઉપર ઝાડની ડાળી પકડાઈ ગઈ છે. એ ઝાડની ડાળી પેલા ઉંદેડાઓ કાતરી લે છે. પાછળ જુએ છે તો સિંહ તળાપ મોઢું ફાડીને ઊભો છે. પોતાની ભેટમાંથી નીકળી ગયેલી તલવાર છે, જરાક શરીરની સ્થિતિ હલે તો એ સીધી અંદર ખૂંચી જાય એમ છે. એટલે મોતને એને પડનું પણ છેટું નથી, છતાંય પેલા ઝાડ ઉપર એક મધપૂડો છે. એ મધપૂડામાંથી મધનું ટીપું પડે તો ચાટી લઉં, પછી મરું તો વાંધો નહીં. એટલે એણે પોતાનું મોઢું ખુલ્લું રાખી અને જીભ બહાર કાઢી છે. આટલા ભયની વચ્ચે ચારે બાજુ ભય છે, પરંતુ અનુકૂળતા કેટલી છે? એક મધના ટીપાની. એટલી લાલસાથી પણ આ જીવ સંસાર ત્યાગયોગ છે એવું માનતો, આજે આ થઈ જશે, કાલે આ થઈ જશે, હમણાં શેરના ભાવ વધી જશે, હમણાં દીકરો મોટો થઈ જશે, હમણાં આપણને આ ધંધાની અંદર બરકત આવશે, હમણાં આ ચીજની અંદર કમાઈ લેશું, ચાલ્યા કરે. નાની 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 અનંત પ્રકારના સુખોની વાંછા આપણે આગલા પત્રમાં વાંચ્યું કે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવો આ સંસાર. આ સંસારનું સ્વરૂપ કેવું? કે જીવના અસંખ્યાત્મક પ્રદેશમાં પ્રદેશે પ્રદેશે જીવને આકર્ષે એવું સંસારનું સ્વરૂપ, જેમાં આકર્ષણ છે, પ્રલોભન છે, લાલચ છે, એક એક જગ્યાએ છે. એક એક મિનિટે મિનિટે આમ થઈ જશે, તેમ થઈ જશે, આવું થશે, આમ થશે, આના ઉપર મદાર રાખ્યો છે, આને વાત કરી છે, ઓલાને ફોન કર્યો છે, ઓલા તરફથી આમ અનેક પ્રકારના વિકલ્પો છે. આ વિકલ્પની જાણમાં એને ક્યાંક અનુકૂળ આવ્યા કરે છે. એને 100 પ્રસંગમાંથી 99 પ્રતિકૂળ જે દેખાય નહીં, પણ એક અનુકૂળતા એને દેખાય. ત્યાં સુધી સંસારનું સ્વરૂપ વિચારીને કે આ અનુકૂળ થાય તો પણ આ ત્યાગવા જોગ છે, આ અનુકૂળ થાય તો પણ ત્યાગવા જોગ. હું ઘરના ઘરમાં રહું છું માટે જીવવા જેવું છે તો તું ઘરના ઘર નહીં પણ તારી આખી માલિકીનો શેર થઈ જાય તોય તું મરવાનો છે. સંસારનું સ્વરૂપ શું છે? તો સંસારનું સ્વરૂપ છે એ શાશ્વત સુખનું નથી, એ સમાધિનું નથી, એ જીવના અવ્યાબાદ સુખનું કારણ નથી. સંસારના સંયોગો જીવના અવ્યાબાદ સુખનું કારણ નથી. સંસાર એકાંતે બળી રહ્યો છે, જ્ઞાનીએ એને આપ્યો છે, અને સંસારના ત્રિવિધ તાપાગ્નિમાં આ જીવ સળગી રહ્યો છે. ક્યારેક ક્યારેક એને સાતાનો અનુભવ બાહ્ય રીતે થાય તો પણ અંતરદાહ તો બળ્યા જ કરે છે. આવું સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું તો આને અનુકૂળતા મળે છે ત્યાં સુધી એ સંસારનું સ્વરૂપ વિચારીને. સંસારનું સ્વરૂપ વિચારવું પડે તો આ અનુકૂળતાને બાજુએ કરવી પડે ત્યારે વિચારી શકાય, નહીં તો વિચાર ખોટો આવે, પછી રોંગ બિલીફ આવે કે જ્ઞાનીઓએ કીધું કે સંસારમાં કાંઈ સાર નથી, પણ મારે તો આ રહ્યો સાર, હું તો 10 લાખ કમાણો, એને પોતાનો સાર દેખાય. તો એ અનુકૂળતાને બાજુ ઉપર રાખીને સંસારનું સ્વરૂપ વિચારે કે આવા 10 લાખ તો કેટલી વાર મેળવા. આ શરીર છે એ તો અનિત્ય છે અને તું નિત્ય છું, આ જન્મ મરણ ક્યાંથી ચાલે છે? આ જીવન પહેલા પણ તું હતો કે નહોતો? કે જૈનમાં ત્યારે જ તું ઉત્પન્ન થયો? કે તું હતો તો શરીરમાં જન્મ થયો? વિચારો, સંસારનું સ્વરૂપ વિચારો. તારું અસ્તિત્વ કાયમ ચાલ્યું આવે છે એની આ પરંપરા છે કે કોઈ નવી જ ઊભી થઈ છે ને ગઈ? સંસારનું સ્વરૂપ વિચારવું. તો આવા સંસારમાં તું કેટલી વાર રાજા થયો હોઈશ, મિલિયોનેર થયો હોઈશ, ચક્રવર્તી થયો હોઈશ? જ્ઞાનીઓએ કહ્યું છે અનંતવાર. તો સારરૂપ તને જે લાગ્યું તે ખરેખર સારરૂપ નથી, પણ રોંગ બિલીફ છે, સંયોગિક છે. ઇટ્સ નોટ એબ્સોલ્યુટ, ઇટ ઇઝ રિલેટિવ. સંસારની અનુકૂળતાઓ રિલેટિવ છે એન્ડ નોટ એબ્સોલ્યુટ. જો સંસાર સુખમય હોય, જો સંસાર શાંતિનું કારણ હોય, જો સંસાર સમાધિનું સ્થાન હોય, તો આ બધા જેણે સંસારને પોંઠી દીધી છે, ઋષભદેવ આદિ તીર્થંકરો આટલા જબરજસ્ત સર્વજ્ઞતાને પામેલા, એ સંસારને પૂંઠ દેત નહીં. કૃપાળુદેવે લખ્યું કે એ એવા જ્ઞાનીને ડાયા પુરુષો હતા તો પછી ભરત મહારાજા ચક્રવર્તી પદ છોડી અને અકિંચન સર્વસંગ પરિત્યાગી કરપાત્રી બનીને સંયમ ધારી બનત નહીં. તો એને ચક્રવર્તી પદમાં જો એમ લાગ્યું હોત, પણ જે સમયે એને લાગ્યું કે સંસારનું સ્વરૂપ વિચાર્યું, સેના ઉપરથી વિચાર્યું? પોતાની આંગળીની અંદર આભૂષણ જે હતું એ વેઢ એ નીકળી ગયો અને એને જોયું કે આંગળી અડવી લાગે છે. દેખી આંગળી એક અડવી આપ, વૈરાગ્ય વેગે ગયા. એને વૈરાગ્ય જાગી ગયો આંગળીની શોભા વેઢથી. ઓહો હો, તો હાથની શોભા એને જોયું કે આંગળી ન હોય તો હાથ છૂટો લાગે, આ હાથ ન હોય તો આ શરીર. એમ કરતા કરતા એને વિચાર કરી લીધો, ઓહો હો હો, આ બધી જ વસ્તુ આ તો નશ્વર છે, અશાશ્વત છે. એમ વૈરાગ્યની ધારા અંદર ઉપજી અને વૈરાગ્યની ધારા ઉપજતા અંતર્મુહૂર્તની અંદર ભરત મહારાજા આરિસા ભવનમાંથી બહાર નીકળી અને આ વિચારધારાએ જે ચડ્યા છે એ શુક્લ વિચારધારાની શ્રેણીમાં એ પોતે સર્વસંગ પરિત્યાગી થઈને ચાલી નીકળે છે. જ્ઞાન પ્રગટે છે, સમ્યક જ્ઞાન પ્રગટે છે. રોંગ બિલીફ, આભૂષણથી શરીરની શોભા છે એવું આરિસા ભવનમાં હતા ત્યાં સુધી, પોતાનો શણગાર કરતા હતા ત્યાં સુધી એ કરતા હશે, પણ એ રોંગ બિલીફ નીકળી ગઈ. સંસારના સ્વરૂપનો વિચાર કર્યો તો કે છે એ સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. અનુકૂળ થાય એવું જ નહીં, પ્રતિકૂળ પ્રસંગની પણ પ્રાપ્તિ સંસારમાં થાય, અને જ્યારે થાય ત્યારે પહેલા વહેલા શું થાય એ નથી ગમતો, એટલે એ પ્રસંગને ટાળવા પ્રયત્ન કરે, એને હડસેલવા પ્રયત્ન કરે, પ્રસંગને ખતમ કરવા પ્રયત્ન કરે. એ કૈરા કરે, પ્રથમ તે ન ગમતો થઈ જાય, ન ગમે, રોગ આવે ન ગમે, ખોટ જાય ન ગમે, કોઈનો વિયોગ થાય ન ગમે, કોઈ વસ્તુ ચોરાઈ જાય ન ગમે, ન ગમે. પ્રતિકૂળતા છે આ સંસારની અંદર. સંયોગ એ સંસાર છે, મારો ને સંસારનો, વિશ્વના પદાર્થોનો. હવે એની અંદર કંઈ પણ વસ્તુ આ જાય, પ્રિય, મમત્વવાળી, મોહવાળી, ન ગમે, ન ગમતો થઈ જાય. પણ જ્યારે થાય કે હવે આનો કાંઈ ઉપાય નથી અને વૈરાગ્યની ધારા આવે તો કે છે પ્રથમ તે ન ગમતો થાય અને પછી વૈરાગ્ય જાગે છે. વૈરાગ્ય જાગે, એકનો એક દીકરો 20-22 વર્ષનો ચાલ્યો જાય, એક પાંચે મિનિટમાં વૈરાગ્ય આવે. જો જીવ જાગૃત હોય, જો વિચારણા યુક્ત હોય તો વૈરાગ્ય આવે. રાતોરાત આમ આપણી અમીરી સમાપ્ત થઈ જાય, વૈરાગ્ય આવે. યશ, નામના અને પ્રસિદ્ધિ એ ક્ષણની અંદર રસાતાળ થઈ જાય, વૈરાગ્ય આવે કે આ બધું ક્ષણિક છે, પરને આધીન છે, વૈરાગ્ય આવે. જો વિચારે તો વૈરાગ્ય આવ્યા વિના રહી નહીં. કૃપાળુદેવે મહાત્મા ગાંધીજીને જે પત્ર લખ્યો છે 570 છે, એમાં લખ્યું છે કે આ સંસારના પદાર્થોનો જો વિચાર કરવામાં આવે તો જીવને અવિચાર બુદ્ધિએ તેમાં મોહ છે, જો વિચારે તો મોહ દશા થાય નહીં. આ સંયોગની અંદર જે મોહ છે એ ન થાય. એ થાય છે એનું કારણ વિચારનો અભાવ છે, અને એ વિચાર તાત્વિક હોવો જોઈએ, કાલ્પનિક નહીં. સ્વમતી કલ્પનાનો વિચાર નહીં, સ્વચ્છંદનો વિચાર નહીં, અજ્ઞાનીઓનો વિચાર નહીં, જગતનો અભિપ્રાય નહીં, પરંતુ એના સ્વરૂપને યથાર્થ તત્વના રૂપમાં, દર્શનના રૂપમાં જે જાણે છે એવા જ્ઞાની પુરુષોનો વિચાર શું છે, અને પછી પોતે તોલન કરવું જોઈએ. તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. સમયે સમયે વિયોગને પાત્ર એવા સંજોગો એ જે જીવ જુએ ત્યારે એમ થાય કે આ બધું જ આજે છે, છતાં બધું વિયોગને પાત્ર છે. હા, એવું બની શકે કે પેલો વિયોગ કદાચ હું મરી જાઉં, મારા આયુષ્યનો વિયોગ થાય, આ એમને મરી જાય અને કા હું રહું અને આ વયું જાય. બને તો સ્થિતિ બે જ, વિયોગની અવસ્થા બે, કાં પોતાનું આયુ કર્મ સમાપ્ત થાય, કેમ કે શરીરને કારણે સંયોગ છે, કાં શરીર સમાપ્ત થાય, કાં સંયોગો સમાપ્ત થાય. જે પહેલું બને તે. અને શરીર કથળે, કરોડો રૂપિયા ખૂબ મળ્યા છે, અબજો રૂપિયા મળ્યા છે, ધોમ ધોમ સાહેબી છે, અને ડોક્ટર એમ કે રૂપિયો ખોટો છે. આ બેલેન્સ સાચું છે, આ શેરબજારના શેર સાચા છે, એફડી સાચી છે, તારી એસ્ટેટ અને પ્રોપર્ટી સાચી છે, એને સિક્કો મારે છે ઇન્કમટેક્સ વાળો કે રાઈટ, યુ આર ધ ઓનર ઓફ ધીસ મચ ક્રોડ્સ, મિલિયોનર બિલિયોનર, પણ તારો રૂપિયો ખોટો છે એમાં ડોક્ટર કહે છે. હવે ત્યારે એને આ સાચમાં મોહ છે કે ખોટાને વળગે છે, ત્યારે એમ થાય કે હે ભાઈ આ હતો થાય, નીકળ આ બધું. વૈરાગ્ય આવે કે નહીં? અટલે સુધી પહોંચ્યો, એક જબરજસ્ત ટાર્ગેટ એને સિદ્ધ કરી લીધો. એ ટાર્ગેટ સિદ્ધ કરનાર પોતે ન રહેવાનો હોય ત્યારે એને વૈરાગ્ય આવે કે આ સેના માટે, કોના માટે આ બધું કરવાનું. અને એમાંય જો જાજો વિચાર હોય, વિચારશીલ હોય, તો આ બધું કરવામાં કેટલા પાપ બાંધ્યા, કેટલી અનીતિ કરી, કેટલા દુરાચાર કર્યા, કેટલું કપટ કર્યું, કેટલી માયા કરી, કેટલા લોકોને છેતરા, કેટલાને લૂંટી લીધા, કેટલાનું શોષણ કર્યું, કેટલાના માર્ગમાં બાધા પહોંચાડી, કેટલાનું સુખ હણી નાખ્યું, સેને માટે, ફોર વોટ, કયું સુખ, કયું શાંતિ, કયું શું મારી સાથે આવશે, શું ભોગવી શકીશ. વૈરાગ્ય આવે, વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. તો કે જે વૈરાગ્ય આવે છે, અને જ્યારે જીવનમાં વૈરાગ્ય આવે છે ત્યારે જ આત્મસાધનની કંઈ સૂઝ પડે છે. વૈરાગ્ય આવે તો શેની સૂઝ પડે? હવે અત્યાર સુધી શરીર સાધનની સૂઝ હતી, અને એ હવે કયું સાધન શોધે છે? આત્મા. આત્માને શાંતિ થાય, આત્માને સમાધિ થાય, આત્માને સમતા પ્રાપ્ત થાય, એ શાશ્વત છે, એનો સ્વભાવ છે, એ મળે ક્યાંય? આત્માનું સ્વાસ્થ્ય એ આત્માની શાંતિ છે. શરીરનું સ્વાસ્થ્ય તો ગમે તેવું હોય તો સારો માણસે મરી જાય, સાચું ને? નખમાય રોગ નહોતો તો મયરો શું કામ? રોગ નહોતો એટલે જ મયરો, કારણ કે મરવાને અને રોગને કાંઈ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સૈદ્ધાંતિક સંબંધમાં તો આયુષ્ય કર્મ ખૂટે, એટલે ગમે તેવો સ્વસ્થ હોય, મલ હોય, એ પણ મરે. માંદો મરે કે મલ મરે? તો કે માંદોય મરે અને મલ પણ મરે, અને ક્યારેક મલ મરે અને માંદો જીવી જાય, કેમ કે એને પીડા લખી હોય તો એ ભોગવા કરે, એનો દેહ છૂટે નહીં. આત્મસાધનની સૂઝ ક્યારે પડે? કે જ્યારે જીવને આ વિચાર આવે. અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. જો આ બોધ પરમાત્મા કૃષ્ણના વચન પ્રમાણે, શું હતું પરમાત્મા કૃષ્ણનું વચન? મહાભારતનું યુદ્ધ પૂર્ણ થાય છે અને ભગવાન બધાને જેને જે અધિકાર સંપત્તિ જે હોય બધું આપે છે, એમાં ભગવાનને અહોભાવ છે માતા કુંતી પ્રત્યે, અને કુંતી માતા દર્શન કરવા આવે છે. ભગવાન કહે છે, બોલો માં, તે તો દુઃખ ખૂબ વેઠા છે, પાર વિનાના પોતાના પાંચ દીકરાની સામે પોતાનો એક દીકરો લડતો હોય આ કુંતી માતા, એને બચાવવા કંઈક વાર ભીખ માગી છે એને કર્ણ પાસે અને એને અર્જુન પાસે કે આ તારો ભાઈ છે, આ તારા ભાઈઓ છે. આવી અવસ્થામાંથી આ માતૃ જીવન પસાર થયું છે. એને કહે છે, માં હવે તમારે શું જોઈએ છે? આ આપત્તિઓનો કાળ પૂરો થયો, યુદ્ધ પૂરું થયું, હવે તો આપણું શાસન આવ્યું, યુધિષ્ઠિરનું ધર્મ શાસન આવ્યું. તો કે પરમાત્મા, અમે તો તમારી પાસે વિપત્તિની માગણી કરીએ છીએ. અમારે કોઈ સંપત્તિ જોઈતી નથી, અમારે કોઈ સુખના પ્રસંગો જોઈતા નથી. તો માં પૂછે છે, કેમ? કૃષ્ણ ભગવાન માને પૂછે છે કે વિપત્તિ કેમ જોઈએ છે તમારે? તો કે હે પ્રભુ, વિપત્તિમાં તમે હંમેશા અમારી સમીપ હો છો. વિપત્તિ છે ત્યાં સુધી આપ અમારી સમીપમાં છો. અમને કંઈક વૈરાગ્યને કારણે આત્મસાધન અને ઈશ્વરની સ્મૃતિ થાય છે, પણ અમે જો આવા અંધ બની જશું સંપત્તિમાં, સત્તામાં, મદમાં, વૈભવમાં, પદમાં આંધળા બની જશું, અમને પ્રભુનું સ્મરણ તો ક્યારેય થશે નહીં. એવી વાત આપણે અગાઉ વાંચી છે, છતાં ફરીથી ઈચ્છા કરેલે 223ની અંદર એ ઘટના કૃપાળુદેવે લખ્યું છે. રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું. રાજાએ વિકટ તપ કર્યું, આ જૂના રાજાની વાત છે. રાજા અને તપ એ બે કાંઈ બને નહીં. આજે રાજાની ક્યાં વાત કરો છો? અમધોમ તો લખપતિ અને ઘરનો મકાન માલિક હોય તો તપ એને બને, એને તપ તો એને સૂજે જ નહીં. પરમાત્માએ તેને દેહધારી રૂપે દર્શન આપ્યું અને વર માગવા કહ્યું, માગ માગ, તારા તપથી હું ખુશ થયો છું. આવા રાજભોગના સુખ સાહેબી હોય અને છતાં આવા પદની અંદર પણ તું પરમાત્માની પ્રાર્થના કરીને તપ કરતો હો તો પ્રભુ પ્રસન્ન થયા કે બોલ તારે શું જોઈએ છે. રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. ભગવાનને કહે છે, તે ખોટું કહ્યું છે. રાજા તપ કરીને કહે છે, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય, જો તું કૃપા થઈ હોય તારી મારા ઉપર, અનુગ્રહ હોય, તારી કરુણા હોય, તું ખુશ હો તો પંચ વિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો એ વરદાન આપ. તારે કંઈ આપવું હોય મને તો આ રાજ્યલક્ષ્મી છે એ શું છે? પંચ વિષયના સાધનરૂપ શરીર સુખનું કારણ છે આ. આ રાજ્યલક્ષ્મી સંસારના બધા વૈભવો એ વિષયો શું છે? ઇન્દ્રિયોના સુખના સાધનો છે. એ પંચ વિષયના સાધનરૂપ રાજ્યલક્ષ્મી છે એનું ફરીથી મને સ્વપ્નુંય ન હો, એનું ફરીથી મને સ્વપ્નું પણ ન હો. આત્મસાધન આપ કંઈક, એટલે કે છે કે પછી કંઈક આત્મસાધનની સૂઝ પડે છે એટલે આ ઇન્દ્રિયોના વિષયોના સાધન તરફનો એને વૈરાગ્ય આવે. તો કે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. સંસારમાં જીવીએ, કયા પ્રસંગો સુખદાયક માનવા? અમારે આંગણે અવસર આવ્યો હોનાનો કયા પ્રસંગો સુખદાયક માનવા મુમુક્ષુએ? કે જે પ્રસંગોના કારણે જીવને આત્મસાધન સૂજે અને જે પ્રસંગોના કારણે જીવને પંચેન્દ્રિયના વિષયોના સાધન સૂજે એ એને માટે કંભાગ્યપણું અને એવા સુખદાયક એનું દુઃખદાયીપણું છે. અને એને આવું સૂજે, સવડું સૂજે. શું સૂજે? કે એવા પ્રસંગો અમને પ્રાપ્ત થાય કે જે પ્રસંગોના કારણે અમને આત્મસાધન સૂજે, એવા પ્રસંગો મુમુક્ષુએ સુખદાયક માનવા ઘટે છે. હવે આપણે આપણા સંસારની અંદરના કોઈની પાસે રોદણા રોઈએ તો શું કરશું? સંસારના ઇન્દ્રિય વિષયના પ્રસંગો, એમાં વધઘટ, એમાં વૃદ્ધિ હાનિ, એ જે કંઈ થાય એ બધા વિષય સુખના સાધનરૂપ છે. પણ આત્મસાધન સૂજે એવા પ્રસંગો પ્રાપ્ત થયા. એવા પ્રસંગો પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે જીવને ઋતનો અભ્યાસ થાય. અરે સંસારની અંદર આ કર્મનો પણ કોઈ નિયમ છે, વિશ્વનો પણ કોઈ નિયમ છે, એ નિયમથી વિરુદ્ધ થઈને મેં જે કામ કર્યા છે, એ નિયમથી વિરુદ્ધ થઈને જયારે કામ થાય ત્યારે એ બંધાયેલા કર્મો એનું ફળ આપ્યા વિના રહે નહીં. એનાથી કોઈ છટકી શકતું નથી, કોઈ છૂટી શકતું પણ નથી. આ કર્મનો કાયદો અટળ છે. અને એટલા માટે જ્ઞાનીઓએ જૈન દર્શનની અંદર આ સત અને ઋત, આ જડ અને ચેતન, આ જીવ અને કર્મ, એનો સંયોગ, એનો સંબંધ, એ આ સંસાર, એ સંબંધ છૂટે એ મોક્ષ. મોક્ષ કોને કહે? જીવનો કર્મ સાથેનો સંબંધ છૂટે તે મોક્ષ, જીવનો કર્મ સાથેનો સંબંધ બંધાય તે સંસાર. અને સંસારનું સ્વરૂપ વિયોગનું. જે કાંઈ પ્રસંગ પ્રાપ્ત થશે એ ઇન્દ્રિય વિષયના સાધન પ્રાપ્ત થશે, પણ પાછળ દુઃખ તો છે જ, દુઃખની છાયા છે જ, દુઃખનો પડછાયો છે જ. પરમાત્મા કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે જ પ્રસંગો સુખદાયક માનવા ઘટે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે. આ સંક્ષિપ્તની અંદર કૃપાળુદેવે કહ્યું છે. આગળ હજી એ પત્ર ચાલે છે, એની વિશેષ વિચારણા અવસરે કરીશું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.